તારીખ 28/7/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 269 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 191.
દૃષ્ટિ નાની પ્રકરણ છે. ચક્રવર્તી અને બાહુબલી કથાનો યોગ્ય વિષય છે. એમાંથી અધ્યાત્મ સમજાવ્યું છે. ગુરુદેવશ્રી ભરત ચક્રવર્તી અને બાહુબલી બંને ભાઈઓને લડાઈ થઈ. ભગવાન ઋષભદેવ સ્વામીના બંને પુત્રો છે, જેમના પિતા શ્રી તીર્થંકર છે, પોતે પણ શાયક સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે એમના સાનિધ્યમાં, અને ચરમ શરીરી છે એ જ ભાવમાં બંને મોક્ષે પધાર્યા છે. અત્યારે બંનેના આત્માઓ સિદ્ધાલયમાં બિરાજમાન છે. સિદ્ધ પરમાત્મા દશામાં આજે પણ બિરાજમાન છે. એમના જીવનનો એક પ્રસંગ છે. અહીંયા બહારનો દેખાવ વિચિત્ર રીતે કષાયની પ્રવૃત્તિ વાળો દેખાય છે, છતાં અંદરમાં સ્વરૂપાશ્રિત શ્રદ્ધા જ્ઞાન અને પુરુષાર્થ વર્તે છે એ વાત અહીંયા દર્શાવી છે, બતાવી છે કે અંદરની દશા શું છે, બહારની દશા શું છે, બે વચ્ચે વિરોધાભાસ દેખાય છે તો પણ અંતરદૃષ્ટિથી જ્ઞાનીની દશાને ઓળખવાનો આ વિષય છે, બાહ્ય દ્રષ્ટિથી વિચારવાનો આ વિષય નથી. એવું અહીંયા તાત્પર્ય છે. ભરત ચક્રવર્તી અને બાહુબલી બંને ભાઈઓને લડાઈ છે. સાધારણને તો એવું લાગે કે જે સાધારણ યોગ્યતાવાળા છે, આ વિષયમાં જેની બુદ્ધિ સાધારણ કામ કરે છે એટલે કે વિશેષ કામ કરતી નથી, એને એવું લાગે કે શૂન્ય જ્ઞાની છે બંને, વળી બંને સગા ભાઈ છે, વળી એ બંને એ જ ભવે મોક્ષે જવાના છે, અને આ શું લડાઈ છે? અધર્મી જીવો તો લડાઈ કરે, પણ ધર્મી જીવો પણ લડાઈ કરે, અને તે પણ ભેદ ભવે મોક્ષે જનારા હોય, એવી ઉત્કૃષ્ટ યોગ્યતાવાળા હોય કે જેને બીજો ભવ ન હોય એને પણ એવો કશાય આવે? આ જરા સાધારણ બુદ્ધિમાં ન સમાય એવી વાત છે, ન ઉતરે એવી વાત છે બુદ્ધિમાં. એટલે પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે બંને ભાઈ છે, બંને સૌમ્ય જ્ઞાની છે, શારીરિક સમય દ્રષ્ટિ છે, ચરમ શરીર છે, અને આ શું બંને લડી પડ્યા? એવો જ કોઈ બંનેને ઉદય આવ્યો છે, પણ એ ઉદય આવ્યો છે ત્યારે પણ એ ઉદયથી ભિન્ન રહેવાનો પુરુષાર્થ એમનો ચાલુ રહ્યો છે. આ બહુ મોટી વાત છે. જે પુરુષાર્થ આ વિષયને સમજતી વખતે પણ જીવ ન કરી શકે કે આવો પુરુષાર્થ કરવા જેવો છે મારે. અંદરમાં શ્રદ્ધા જ્ઞાનથી પોતાના સ્વરૂપનું ગ્રહણ કરીને વર્તમાન ચાલતા ઉદય ભાવથી ભિન્ન રહેવાનું છે, ભિન્ન પોતાનો અનુભવ કરવાનો છે એવું સમજે ત્યારે પણ એટલો પુરુષાર્થ ન કરી શકે. શાંત કષાયમાં, મંદ કષાયમાં, અને આવા લડાઈના તીવ્ર કષાયના કાળે આટલો પુરુષાર્થ જેને ચાલુ રાખ્યો એની કોઈ વિશિષ્ટ શક્તિને તો જરૂર દર્શાવે છે. મંદ કષાય કાળે પણ પુરુષાર્થ ન પ્રગટાવી શકે, ન કરી શકે, ન થઈ શકે, એને તીવ્ર કષાયના કાળમાં પણ પુરુષાર્થ થઈ શકે તો એની પુરુષાર્થની જીવનું જોર કેટલું, આટલો વિચારવાનો. અહીંયા લડાઈના પરિણામ નથી દર્શાવવા. અહીંયા એ કાળે વર્તતો પુરુષાર્થ દર્શાવવો છે. ચારિત્ર મોહનો ઝંઝાવાત છે. જેમ કોઈ વાવાઝોડું થાય તો કાચા પૂચા મકાન હોય, નબળા સબળા વૃક્ષ હોય એ પડી જાય,
પડી જાય,
પણ જે મજબૂત હોય એ નથી પડતા. એમ ઝંઝાવાત તો આવ્યો બંનેના જીવનમાં. ઉદયનો ઝંઝાવાત છે, ચારિત્ર મોહનો ઝંઝાવાત છે, પણ અંદરમાં શ્રદ્ધા જ્ઞાન અને સ્વરૂપ પ્રત્યેનો પુરુષાર્થ એટલો બધો મજબૂત છે કે જબરદસ્ત ઝંઝાવાત આવવા છતાંય ત્યાંથી ત્યાં મચક ખાતા નથી. ચારિત્ર મોહમાં મચક ખાય છે, દર્શન મોહમાં, જ્ઞાનમાં અને પુરુષાર્થમાં જરાય મચક ખાતા નથી. આપણે બાહ્ય દ્રષ્ટિથી રાગને અને પુદ્ગળને જોવાની મુખ્યતામાં ધર્માત્માનો અંતર પરિણમન જોઈ શકાતું નથી, એટલે ઊંધું સમજાય છે. એમાંથી એનો અર્થ શું છે કે પોતે શુભ ની કિંમત વધારે આંકી છે, અશુભ ને શુભ ની કિંમત એવી આંકી છે કે અશુભ થાય તો એને ઘણો દોષ લાગે છે, શુભ થાય તો એને ઠીક લાગે છે. શુભાશુભનું એટલું મૂલ્યાંકન કર્યું છે એ દ્રષ્ટિકોણથી જ બધું માપે છે. આત્માનું શ્રદ્ધાન શું, આત્માનું જ્ઞાન શું, અંતર્મુખી પુરુષાર્થ શું, અને એ પરિણમન કેવું અલૌકિક છે, એનું સ્વરૂપ કેવું છે એની ખબર નથી, અને એમાં કેટલી શક્તિ છે, એ પરિણમનમાં કેટલી શક્તિ રહેલી છે એનો પણ અંદાજ નથી. આ બધી ગડબડ છે. એટલે તો સત્શાસ્ત્રોની અંદર જ્ઞાનીની દશાની વાત પણ દર્શાવે છે. એનું કારણ એ છે, નહીતર જ્ઞાનીઓને તો પોતાની દશા ઉપર કાંઈ વજન નથી, એટલે એમને એ વાત બીજાને દેખાડવાનો પ્રશ્ન નથી, કેમ કે પોતાને જ વજન નથી એ દશા ઉપર. છતાં પણ બીજા જીવોને બોધનું કારણ થાય અને દોષારોપણ કરી બેસે એવા નુકસાનનું કારણ ન થાય એમ સમજીને કહે છે, કરુણાથી કહે છે કે ભાઈ આવું પણ બને છે.
એવું વેરાશુભ પરિણમન સાથે શુભાશુભ ભાવના પરિણમન સાથે આત્માને કોઈ સંબંધ નથી એ માનવી સાથે સાબિત થઈ
ગયો. હિંદ પડી ગયા છે. જે પોતાના સ્વરૂપનો સ્વયંનો ભિન્ન અનુભવ કરે છે, ભિન્ન છે અને ભિન્ન અનુભવ કરે છે, એને પોતાનું અસ્તિત્વ વેદાતું નથી. એક સમયના ચાલતા રાગમાં ઉદય ભાવમાં પોતાનું અસ્તિત્વ જ વેદાતું નથી. જેને પોતાની હયાતી ખસેડી લીધી છે, પહેલાં મિથ્યાત્વ અવસ્થામાં હયાતી કલ્પેલી હતી, હતો તો ક્યારે નહીં એમાં, પણ એનું હું 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 પણે જ વેચતો હતો, એનો જ આસ્તિક્ય ભાવ એને વર્તતો હતો ઉદય ભાવમાં, એને હયાતી ખસેડી લીધી છે, છોડી દીધી છે. અને પરદ્રવ્યવત ભિન્નપણે જણાય છે જ્ઞાનમાં જ્ઞેય તરીકે, એ તો કહેશે. એ વખતનો ક્રોધ પણ જ્ઞાનમાં ભિન્ન જ્ઞેય તરીકે જણાય છે. આ વજન જ્ઞાન ઉપર છે, ચારિત્ર ઉપર નથી.
બરોબર.
વજન ક્યાં છે?
જ્ઞાન ઉપર.
જ્ઞાન ઉપર છે, શ્રદ્ધા ઉપર છે, પુરુષાર્થ ઉપર છે. જ્ઞાન પ્રધાન છે, સમજાવવા માટે જ્ઞાન પ્રધાન છે. શ્રદ્ધા અને પુરુષાર્થનું પરિણમન ઘણું સૂક્ષ્મ છે, કહેવામાં પણ કઠિન છે, એટલે જ્ઞાનથી કહેવાય છે, પણ ત્રણેય લઈ લેવા. એના ઉપર વજન છે કે એનું પરિણમન જો દેતું, અને એનું પરિણમન સમજાવવા માટે દ્રવ્યાનુયોગના પરમાગુણોમાં ઘણી વાતો આવી છે, ઘણી એવી વાતો આવી છે કે વાંચે તો સમાધાન ન થાય. એક વાત દુઃખી રાખી હોય ને પકડી રાખી હોય પણ સમાધાન ન થાય. પંચાધ્યાયમાં એવો એક વિષય ચાલ્યો છે. પોતાનામાં ઉપયુક્ત એક જોડાયેલો હોય, સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ આત્મામાં જોડાયેલો હોય એટલે આત્મામાં લીન નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ હોય. છતાં પણ વસ્તુતઃ વાસ્તવમાં કોઈ પ્રકારના ઉત્કર્ષને ઉન્નતિને માટે તે સમર્થ થતો નથી. અને એથી તેનો કાંઈ સંવર્ગ અથવા નિર્વિરામમાં કોઈ પ્રકારનો ઉત્કર્ષ થઈ જતો નથી. સામૂળ ધ્યાન દેવા જોઈએ. તથા જો તે પરત્ર ઉપયોગ થતી, જો તે પરપદાર્થમાં ઉપયોગ થઈ ગયો હોય, ઉપયુક્ત થઈ ગયો હોય, તો પણ તેને વાસ્તવમાં કોઈ પ્રકારનો અપકર્ષ એટલે હાનિ થઈ જાય છે. તત્વતઃ અપકર્ષાય ન, એને કોઈ હાનિ થાય છે એવું પણ નથી. ઠીક. જ્ઞાનના પરિણમનને સમજાવે છે. જ્ઞાન સ્વને વિષય કરે કે જ્ઞાન પરને વિષય કરે, એથી જ્ઞાનની નિર્જરામાં કે સંભરમાં કોઈ ફરક નથી. જ્ઞાનને પકડીને વાત લેવી છે. ચારિત્રની અસ્થિરતાથી એટલો ફેર પડે છે, પણ અહીંયા એ વિષય નથી ચાલતો. જ્ઞાન સ્વપર પ્રકાશ હોવાને લીધે સ્વને પ્રકાશે કે પરને પ્રકાશે બંને કાળે એક સરખું નિર્દોષ છે. કેટલા તો હજી પરને જાણે જ નહીં એમ દે છે. અહીંયા તો કહે છે કે પરને જાણતા પરમાં ઉપયુક્ત શબ્દ લીધો છે. પરમાં જોડાયેલું હોય જ્ઞાન ત્યારે એને કોઈ હાનિ નથી, આત્મામાં જોડાયેલું હોય એને કોઈ ઉત્કર્ષ નથી. કેમ કે સ્વપર પ્રકાશકનું એનું સ્વરૂપ છે, એ સ્વરૂપ સદા એમ જ પરિણમે છે, એ સ્વરૂપે જ પરિણમે છે, એમાં કોઈ વિનાધિક પણ અમે જોતા નથી.
સ્વભાવ દ્રષ્ટિ
જ્ઞાનના સ્વભાવ પ્રકાશકપણાના સ્વભાવના
સ્વભાવ દ્રષ્ટિએ
જ્ઞાનનો જે સ્વભાવ સ્વપર પ્રકાશક છે એટલો જ મુદ્દો અહીંયા લેવો છે. સ્વસ્મિન એવો ઉપયોગ તો અપી ન ઉત્કર્ષાય સહ વસ્તુત ઉપયુક્ત પરત્ર અપી ન અપકર્ષાય તત્વત વસ્તુત અને તત્વત અપકર્ષ ને ઉપકર્ષ કાંઈ જ આવી ગાથા આ ગાથા હમણાં આમાં ખેંચી છે પરમાગમ ચિંતામણીમાં ખેંચી છે. બંને વિષયને વિષય કરવા વાળો ઉપયુક્ત અથવા ઉપયોગ કરવા વાળો હોય છે એવો નિયમ છે એ પ્રમાણે ક્રિયાનો અધ્યાહાર કરવો જોઈએ. ભાવાર્થ કે માત્ર સ્વ વિષયનો વા માત્ર પર વિષયનો જ ઉપયોગ કરવા વાળો કોઈ ઉપયોગ વાળો હોય છે એવું નથી, પરંતુ સ્વપર વિષયનો ઉપયોગ કરવા વાળો પણ આત્મજ્ઞાની હોય છે. આત્મજ્ઞાની માત્ર સ્વનો જ ઉપયોગ કરે, સ્વનો જ ઉપયોગ કરે એવું બનતું નથી, એમ કે છે બની શકતું નથી. આખો અથામણથી એ વિષય ઉપાડ્યો છે. એને પ્રશ્ન પૂછ્યો છે આઠસો સત્તાવન કે સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ બાહ્ય પદાર્થમાં જાય છે, તો ઉત્તર આપે છે કે જ્ઞાન ઉપયોગના સ્વભાવનો મહિમા જ કોઈ એવો છે કે જ્ઞાન ઉપયોગ પ્રદીપની માફક સ્વ તથા પર બંનેના આકારનો એક સાથે પ્રકાશક છે. એ હંમેશા સ્વ પરને પ્રકાશે છે. આઠસો એકસઠમાં ક્યાં સુધી લીધું કે એ સ્વમાં જોડાયેલો હોય ઉપયોગ તો એને સંવર નિદ્રા વધારે નથી, પરમાં જોડાયેલો હોય તો એ સંવર નિદ્રામાં હાનિ થાય છે એવું કાંઈ નથી. એટલા માટે અહીંયા 862 કહે છે કે તસ્માત, એટલા માટે પોતાનામાં પોતાની સ્થિતિ માટે ઉપયોગની વાત છે, પોતામાં પોતાની સ્થિતિ માટે ઉપયોગને પોતામાં સ્થિર કરવા માટે લઈ જવા માટે ઓર વસ્તુથી હટીને એકાકાર એટલે આત્માકાર આત્માકાર કરવાની ઉપયોગને આત્માકાર કરવાની ઈચ્છાથી તમે દુઃખી નથા. એની આકુલતા ન કરો. ભો મહાપ્રાજ્ઞ, હે મહાપ્રાજ્ઞ, પ્રયોજનભૂત અર્થને સમજો. કેટલું જ્ઞાન ઉપર વજન છે. તસ્માત સ્વસ્થિત અન્યસ્માત એકાકાર ચિકિત્સયા મા સિદ્ધતિ, દુઃખી ન થા. મો ભો મહાપ્રાજ્ઞ સાર્થમ અર્થમ અવે, તમે જે પ્રયોજનભૂત વાત છે એને સમજવાની છે. આવી રીતે ઉપયોગને અહીંથી ખેંચું ને અહીંયા લઈ આવું ને આ શું કરો, દુઃખી થવાનો તમારો પ્રકાર. બે ગાથા એવી છે, આઠસો એકસઠ ને આઠસો એમ કહીએ માત્ર જ્ઞાતા દ્રષ્ટા પણ શું છે, અપર પ્રકાશક કોઈ પણ જ્ઞાનમાં વિષયભૂત થા, પણ જ્ઞાતા દ્રષ્ટા પણ શું છે એના ઉપર વજન દીધો. સ્થિરતા સ્થિરતાનો દોષ છે એની અહીંયા ચર્ચા નથી, એટલી અપેક્ષા છે.
તો મુનિરાજમાં આવે છે ચર્ચા કરતો બાર જ મુનિરાજમાં તો નિદ્રા વધારે છે ચોથાના શુદ્ધોપયોગ.
એ તો ઘણી ઘણી નિદ્રા છે ચોથાના શુદ્ધોપયોગ કરતા આહારના વિકલ્પ કાળે
બહાર ઉપયોગ અત્યારે
ઉપયોગ હોય બહાર ને વિકલ્પ હોય આહાર લેવાના ત્યારે પણ નિદ્રા ઘણી છે. એક અહીંયા રાગ ને ટાળવો, રાગ ને રાખવો એ અહીંયા ચર્ચા નથી. અહીંયા જ્ઞાન થી પરિણમન સમજાવવું છે, જ્ઞાન ની પ્રધાનતા વાળું પરિણમન સમજાવવું. આ એક પણ પ્રકાર છે, આ એક પડખું છે જ્ઞાન દશા, એને સમજવું જોઈએ જેમ છે. નહીતર જે રાગ દ્વેષ કરે છે એ જ રાગ દ્વેષ થી જ આ લાઈન પકડશે, રાગ ઉપર દ્વેષ કરશે, વિતરાગતાનો રાગ કરશે, આત્માનો રાગ કરશે, અનાત્માનો દ્વેષ કરશે. તો રાગ દ્વેષ તો અનાદિથી કરી જ રહ્યો છે, એ રાગદ્વેષ નહીં મટે. જ્ઞાન વિષય કરે છે અને સ્વ પદાર્થ ને પણ વિતરાગ ભાવે જ્ઞાન વિષય કરે છે, એમ કેવું છે. રાગ થી નહીં દ્વેષ, એકના પ્રત્યે રાગ બીજાના પ્રત્યે દ્વેષ માર્ગ નથી, એમ કે છે. એ માર્ગ નથી. તો જ્યાં આત્માને પરમાર્થ નથી તો પછી એ વ્યક્તિમાં એક વ્યક્તિ પ્રત્યે રાગ ની, એક વ્યક્તિ બીજી વ્યક્તિ પ્રત્યે દ્વેષ, એ તો ક્યાં વહેંચણી જ કરવાની રહી, એ તો પ્રશ્ન જ નથી એનો. જ્યારે પોતાના આત્માનો રાગ કરવો એમ નથી, તો કોઈ બીજી વ્યક્તિનો રાગ કરવો એમ કેમ હોય? એમ કે જ્યારે પોતાના નિજાત્મ સ્વરૂપને રાગથી પક્ષ કરવો એ પણ જે માર્ગમાં નથી, ત્યાં કોઈ અન્ય વ્યક્તિનો પક્ષ કરવો એવું તો આ માર્ગમાં કેમ હોય શકે?
સર્વાત્મમાસમદ્રષ્ટ
વિતરાગ ભાવે, પર સર્વ પદાર્થ ને વિતરાગ ભાવે જ્ઞાન જાણે, એ જ જ્ઞાન નો ધર્મ છે. જ્ઞાતા માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહીને જાણે, એ જ જ્ઞાન નો ધર્મ છે. અને એ ધર્મ સમજાવવા માટે એટલી હદે વાત કરી કે ભલે ઉપયોગ આત્મામાં જોડાયેલો હોય કે ભલે ઉપયોગ પરમાં જોડાયેલો હોય, કાંઈ માં ફેર નથી, એક સરખી વાત છે. જ્ઞાન જ્ઞાનીના જ્ઞાન ને કઈ હિનાથી પણ થતું નથી. જ્ઞાતા દ્રષ્ટા પણ રહેવાની વાત છે, પર્યાય ને અહીંયા આમાં લઈ જાઓ, સ્વરૂપમાં લઈ જાઓ, એ વાત નથી. જ્ઞાન તો બસ જ્ઞાન છે, સર્વત્ર જ્ઞાન છે, ગમે તે વિષય હોય. જ્ઞાન ને એથી શું છે કે જ્ઞાન ને કાંઈ બસ જ્ઞાન તો માત્ર જ્ઞાન જ છે, એમ લેવું. એવા જ્ઞાની ને નો અહીંયા એક વિચિત્ર બહાર નો પ્રસંગ લીધો છે. 279 કે લડતી વખતે પણ ભાન છે, ભાન છે એટલે અનુભવ છે કે હું આ બધાથી ભિન્ન છું. બધાથી માં કોણ કોણ આવે છે? કે જે ક્રોધ થાય છે તે ક્રોધ નો પણ જ્ઞાતા છું. બંને ભાઈઓને ક્રોધ વખતે ક્રોધ નો પણ જ્ઞાતા પોતે છે એમ અનુભવ રહ્યો છે. વિતરાગ ભાવે જેમ સ્વ પદાર્થ ને જાણે છે તેમ વિતરાગ ભાવે પર પદાર્થને જાણે, ક્રોધને જાણે છે. સામે એક બંને ભાઈઓ છે એને એકબીજાને જાણે છે પણ વિતરાગ ભાવે જાણે છે, એ જ વખતે જાણે છે. વિતરાગ ભાવ છે, વિતરાગ ભાવ છેડ્યો નથી, ત્યાગ કર્યો નથી, એ દેખાડવું છે. હા, એ જરા વિચિત્ર લાગે છે, એટલે તો એની ચર્ચા ઉપાડી છે ગુરુદેવે પ્રવચનમાં. જુઓ તો ખરા, એક સાથે બે પ્રકાર દેખાય છે, કસાય ભાવ દેખાય છે, બીજા સમજી શકે એવો કસાય ભાવ છે આ પાત્ર, એવું નથી બીજા ન સમજી શકે. બાહ્ય પ્રવૃત્તિથી મન વચન કાયાની પ્રવૃત્તિથી બીજા જીવને પણ ખબર પડે, કેમ કે બીજા જીવોને પણ કસાયનો તો પરિચય છે, એટલે એ તો તરત પકડી શકે છે કે આને કસાય થઈ ગયો અને તીવ્ર કસાય થયો, અને તરત પકડી શકે છે, કેમ કે પોતે પરિચિત વિષય છે. હવે અપરિચિત વિષયનો પરિચય કરાવવો છે કે આ વાત તો તને સમજાશે કે બંને લડ્યા, બંનેને ક્રોધ આવ્યો, આ વાત તો તને સમજાશે. પણ એક બીજી વાત ન સમજાય એવી અહીંયા કર્મી સારી કે એ જ વખતે એ જીવના પરિણમનમાં જ્ઞાતા દ્રષ્ટાપણું હતું, વિતરાગ ભાવ હતો, અને બે અંશ જુદા જુદા છે. જે ક્રોધવાળો અંશ છે એ મારા વિતરાગતા નથી, જે ભાવમાં વિતરાગપણું છે એવો વિતરાગી અંશ છે એમાં ક્રોધાદી નથી. બંને ભિન્ન ભિન્ન વર્તે છે, એકમાં બીજાનો અભાવ છે, અને પોતાનું સ્વયંનું હોવાપણું પોતાપણું એ વિતરાગતામાં અનુભવ કરે છે. ક્રોધ અંશમાં હું છું એવો અનુભવ ક્યારે પણ એ કરતા નથી. ક્રોધ છે એની ખબર નહોતી એટલે કે નહીં ખબર હતી, ક્રોધના પણ જ્ઞાતા છે. જે ક્રોધ થાય છે તે ક્રોધના પણ જ્ઞાતા છે. આ જે અંદરમાં જ્ઞાતા રહેવાનો જે પુરુષાર્થ છે એ જ્ઞાનીઓની કોઈ અલૌકિક શક્તિ, પ્રગટ થયેલી કોઈ અલૌકિક શક્તિ છે, તેથી જ્ઞાનીઓને વંદન નમસ્કાર કરવામાં આવે. અરે આવા પ્રસંગે પણ આપ જ્ઞાતા દ્રષ્ટા હો છો, નમસ્કાર છે તમારા પુરુષાર્થને, નમસ્કાર છે તમારા વિતરાગ ભાવને, તમારી અંતર શક્તિને નમસ્કાર છે એમ કરવામાં, એનું બહુમાન
કરવામાં આવે. ક્રોધ છે ત્યારે એના સ્વરૂપ નો અણગમો નથી,
બિલકુલ નહીં.
એટલે એ ક્રોધ ન કહેવાય,
એ ક્રોધ છે એ પોતાથી બહાર છે. જ્યાં સ્વપણું છે ત્યાં ક્રોધ નથી, ક્રોધ છે ત્યાં સ્વપણું નથી, એમ છે.
જીવની સત્તામાં કહે છે, જીવની પર્યાયમાં કહે છે, જીવના ક્ષેત્રમાં ક્રોધ થાય છે.
હા,
બીજે
થાય નહીં, થાય છે ત્યાં. તો પણ ધણી પણ ઉઠાવી લીધું છે. રોગ શરીરની અવસ્થામાં થાય છે પણ એને જરાય રાખવો છે. રોગ તો શરીરની અવસ્થા છે ને, દુબળો માણા હોય ને પૂજા ચડે તો જરા ખરખો લાગે.
રોગ છે
પણ એને જરાય રાખવો છે એવી વાત હોય ક્યાંય ખૂણે ખાંચરે છે? રોગને રાખવાનો કોઈ ઈચ્છે ખરો? અભિપ્રાયના કોઈ ખૂણામાં એ વાત પડી છે કે રોગ ન જોઈએ તો ભલે એની અવસ્થા છે એટલે શું થઈ ગયો? ન જોઈએ તો ન જ જોઈએ. એ શરીરનું મૂળ તત્વ નથી, શરીરના સ્વરૂપભૂત નથી. શું એને ફોરેન એલિમેન્ટ કહે છે? શું કહે છે? ફોરેન બોડી કહે છે, ફોરેન એલિમેન્ટ કહે છે એને. પરદેશ જાય છે તો કહે છે ને, ભાઈ પરદેશથી આવનારો માણસ ફોરેનર કહેવાય છે, કે ભાઈ આપણા દેશનો નથી, આ પરદેશી છે, ફોરેનર છે. એમ રોગ થયો એ ફોરેન એલિમેન્ટ છે, એમ આ રાગ છે, ક્રોધ છે, એ જીવ તત્વમાં તત્વભૂત નથી, તત્વદ્રષ્ટિએ ફોરેન એલિમેન્ટ છે. અને એ જ રીતે એનો અનુભવ કરે છે. મિથ્યા દ્રષ્ટિ એનો સ્વસ્વરૂપે અનુભવ કરે છે, એટલું જ નહીં સર્વસ્વપણે અનુભવ કરે છે, અને એક સમયના રાગાંશમાં સર્વસ્વપણ માનીને ટીંગાઈ જાય છે, આખે આખો ત્યાં ટીંગાઈ જાય છે. એવું છે કે ક્રોધ તીવ્ર થાય ત્યારે તો અજ્ઞાનીનો કોઈ વશ નથી ચાલતો, પણ મંદ થાય ત્યારે એ પોતે જ્ઞાન સ્વરૂપે છે, જ્ઞાન સ્વભાવે છે, એની ઓળખાણ કરવા બાજુનો પ્રયત્નમાં આવે, પોતાના સ્વરૂપનું નિશ્ચય કરવાના પ્રયત્નમાં રહે, એને જો ઓળખાણ થાય તો એનું વજન પડે કે હું ઊંચી જીવું છું, બીજી જ જાત છે મારે. બેકાર છે, એનો કઈ અર્થ નથી. એવું છે કે એ જ વખતે પોતે ગ્રહણ કરે, વિચાર કરે એમ નહીં, ગ્રહણ કરવા બાજુ જાય, જાગૃતિ લાવે કે મારી જાત છે, જ્ઞાન જાતિનો હું પદાર્થ છું, ચૈતન્ય જાતિનો પદાર્થ છું, તો એકદમ જે પારો છે એઠો ઉતરી જાય, ક્રોધનો કે કોઈ પણ વિભાવરસનો જે ઊંચે ચડી ગયેલો પારો છે એકદમ ઠંડો પડી જાય. વિચાર આવે અને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે. બીજું પગલું ભરવું છે, કેમ કે આપણે વિચાર ગુરુદેવની કૃપાથી વર્ષોથી કરીએ છીએ, એટલે હવે બીજો વિચાર કરીએ છીએ. જે વિચાર ન કરતા હોય એને એમ કેવું પડે કંઈક વિચાર કરવાનો, પણ જ્યારે વર્ષોથી આપણે આ વાતનો વિચાર કરીએ છીએ અને ગ્રહણ કરતા નથી, ત્યારે હવે માત્ર વિચાર કરવાની ચર્ચામાં નહીં રોકાતા, એને ગ્રહણ કરવાની પદ્ધતિ શું છે, ગ્રહણ કરવાની રીત શું છે, એના ઉપર જવું જોઈએ. ફરક છે. ચાલતી જ્ઞાનની ક્રિયામાં જ્ઞાન સ્વરૂપે હું છું એમ ગ્રહણ કરવું, જ્ઞાન પોતે જ્ઞાન સ્વરૂપે છે એમ જાગ્રત થવું, એમ જાગ્રત રહેવું, એવી જાગૃતિપૂર્વક એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો, એ અંતરક્રિયા છે. વિચાર અહીંયા માત્ર વિકલ્પ છે, તે બાહ્ય ક્રિયા છે, અને જાગૃતિ સાવધાની અંતરવલોકન એ અંતરક્રિયા છે. અંતરક્રિયામાં આવવું જોઈએ, અંદરમાં ઉતરવા માટે અંતરક્રિયા સાધન છે, બાહ્યક્રિયા વિકલ્પની કોઈ સાધન નથી. વિકલ્પ અંતકાળ કર્યા કરે, કાંઈ નહીં વળે, ઉલટાનો વિકલ્પમાંથી તર્ક વિતર્ક ને કુતર્કમાં મનના રોગમાં ચાલ્યો જશે, પછી કલ્પનાઓ થશે અને કલ્પનામાંથી એ કલ્પનામાં કુતર્ક થશે, એ બધા મન રોગ છે, એને મનનો રોગ કયો છે. એટલે મુમુક્ષુએ સર્વકાળે, અમુક ઉદય કાળે નહીં, ઉદય તો નિરંતર ધારાવાય છે, સર્વકાળે પોતે જ્ઞાન સ્વરૂપે છે એની જાગૃતિ, એ જાગૃતિમાં રહેવું, જાગૃતિ વધારવી. વિચાર ભલે આવ્યો, પણ વિચાર સિવાય પણ જાગૃતિમાં કંઈક વધારે છે, સાવધાની છે. તો વિચારમાં ને જાગૃતિમાં ફેર શું છે, આ પ્રશ્ન કરો. બરાબર છે કે વિચાર છે, એકલો વિચાર છે, એમાં ચાલતી જ્ઞાનની ક્રિયાને પકડ્યા વિના એમને અધરથી વિકલ્પ ચાલે છે કે હું જ્ઞાતા છું, હું જ્ઞાતા દ્રષ્ટા છું, હું આત્મા છું, હું જ્ઞાતા દ્રષ્ટા છું, તેવો કોરો વિકલ્પ ચાલે છે. એટલે કે અનાદિથી જે રાગની પ્રધાનતા છે, એ રાગની પ્રધાનતામાં ઊંઘો ઊંઘો વિકલ્પ કરે છે કે હું જ્ઞાતા છું, હું આત્મા છું, હું જ્ઞાતા છું, હું આત્મા છું, હું જ્ઞાયો છું,
કોરો રિંગ કરે છે,
કોરો છે. જરાય જ્ઞાતાપણે સાવધાન નથી, જરાય જ્ઞાતાપણાને જાગૃતિ નથી. ત્યાં બિલાડી આવે તો ભાગી જવું, બિલાડી આવે તો ભાગી જવું, ક્યાં જાય, ક્યાં સુધી બિલાડી ખાઈ જાય ત્યાં સુધી, ઉંદર વિચાર કરે કે બિલાડી આવે ત્યારે ભાગી જવાનું, મારે બિલાડી આવે ત્યારે ભાગી જવાનું, બિલાડી આવે ત્યારે ભાગી જવાનું. પણ ક્યાં સુધી આ વિચાર કરવો? આ ઉંદરો બિલાડી ખાવા ખાય છે, હવે બિલાડી એ મોઢામાં પડી જશે તો વિચાર કરે કે બિલાડી આવે ત્યારે ભાગી જાય. હવે બિલાડી તો ખાય છે, તને હું શું ભાગી જતો હતો? બિલાડીના મોઢામાં તો પડ્યો છો તું એમ નહીં. જ્ઞાનની ક્રિયાથી જ્ઞાનની પ્રધાનતામાં, જ્ઞાનની સાવધાનીમાં આવીને એ જ વખતના ચાલતા વિકલ્પને અને રાગને ગૌણ થઈ જાય, બે મુખ્ય થઈ શકતા નથી. જ્યારે પોતે વિકલ્પમાં સાવધાન છે અને વિકલ્પની મુખ્યતામાં છે ત્યારે જ્ઞાન ગૌણ રહી જાય છે. છે તો બંને પર્યાય ચાલુ જ છે, પ્રગટ છે. હવે એકને મુખ્ય કર્યો છે એના બદલે આને મુખ્ય કરતો, હવે મુખ્ય તો તું કરી શકે છો, મુખ્ય કરતા આવડે પણ છે. જ્ઞાનની ક્રિયામાંથી જ્ઞાનને મુખી કરીને, જ્ઞાનને પકડીને, એમાં સાવધાન થઈને, એમાં હું પણ કરીને એની મુખ્યતામાં આવે તો વિકલ્પ ગૌણ થઈ જશે. આખો આખી રમત મુખ્ય ગૌણ ઉપર છે. કોને મુખ્ય કરવું? જેનું જેની મુખ્યતા કરશે એનો રસ આવશે, જેની જેમની મુખ્યતા કરશે એમાં હું પણ થશે, જેનું હું પણ કરશે એની જ મુખ્યતા થશે. અને શ્રદ્ધા બદલવાનો આ એક જ સાધન છે. અનાદિથી પૂરી શક્તિથી ઊંધી પડેલી જે શ્રદ્ધા, એ શ્રદ્ધાનો પોપડો સીધો હોળો થાય છે. ઊંધો પીડ્યો છે એ સીધો હોળો થાય છે એ જ્ઞાનની મુખ્યતાની પ્રક્રિયાને લઈને. સદમસ્તનું જ્ઞાન અનાદિથી કોઈને ને કોઈને મુખ્ય કરે છે, એમાં હંમેશા એને પરતત્વને જ મુખ્ય કર્યું છે, રાગ અને રાગના વિષયને. હવે જ્ઞાનથી સ્વતત્વને મુખ્ય કર, સાધન એક જ છે તારી પાસે. રાગ અને જ્ઞાન જુદા છે, એમાં આ જ કહેવું છે કે તું જ્ઞાનને મુખ્ય કર, જ્ઞાનમાં સાવધાની કર, જ્ઞાન સ્વભાવી છું એમ જ્ઞાનને પકડીને જાગૃતિ અને સંભાળમાં આવ, તો તને આ અભ્યાસ બરાબર થશે. અંદરમાં જવાનો, અંતરમાં વળવાનો જે અભ્યાસ છે, આ પ્રેક્ટિસ છે, આ પ્રેક્ટિસ એને ચાલવી જોઈએ બરાબર. સર્વ ઉદયના કાળે એક સાધારણ વિચાર લઈએ કે રોજ આપણે બે ટાઈમ જમવાતો બેસીએ છીએ, 12 વાગ્યા ને જમવાનો સમય થયો, જમવા ભાણા ઉપર બેઠા બરાબર છે. હવે જો એ વખતે જ્ઞાન માત્ર છો એવી સાવધાની ન રહીએ તો જે પદાર્થો ખાવાની છે એના એમાં રસ એને કેવી રીતે રોકશે? આ ઠીક છે, આ ઠીક છે, આ ઠીક છે, આ ઠીક છે એવા પરિણામને રોકશે કેવી રીતે? એ રોકાવાનું કારણ શું છે? એની પાસે સાધન શું છે? શું સાધન છે? અનંત કાળથી આ રસ રેડતો આવ્યો છે, જે જે ઉદય આવ્યા તે તે ઉદયમાં રસ રેડ્યો છે, તન્મય થઈને. ક્યારેય પણ એ પોતે જ્ઞાનમાં સાવધાન થયો નથી, જ્ઞાનથી જ્ઞાન સ્વભાવને જ્ઞાન સ્વરૂપમાં સાવધાન થયો નથી, જુદો જુદા પડવાનો પ્રયત્ન જ કરતો નથી. જો પ્રયત્ન કરતો નથી તો જુદો ક્યાંથી પડે? વિકલ્પ કર્યા કરે એનો શું અર્થ છે? તો અનાદિની રાગની પ્રધાનતા વર્તે જ છે. એમાં આત્માનો વિકલ્પ કર્યો કે પરનો વિકલ્પ કર્યો, બંને વિકલ્પ જ છે, એમાં કાંઈ ફરક નથી. એ તો એનું એ છે. એટલે અહીંયા અંતર પરિણામ સમજાવે છે કે આ બંને ભાઈ મોક્ષ માર્ગી ચરમ શરીરી હતા. લડાઈ વખતે પણ એ બધાથી હું જુદો છું એમ પોતાનો અનુભવ એમને વર્તતો હતો. એ લડાઈના પણ જ્ઞાતા છે. એ વખતે જે ક્રોધનો અંશ ઉભર્યો તે ક્રોધના પણ જ્ઞાતા છે. ક્રોધ તીવ્ર છે, ક્રોધનો રસ તીવ્ર નથી. આર્ત ધ્યાન થાય, અરે રૌદ્ર ધ્યાન થાય છો, પણ રસ તીવ્ર ન થાય છો. એવો અંદરમાં જે વિતરાગ સ્વરૂપી જ્ઞાન સ્વભાવી આત્મા છે એની પકડ એવી છે કે એ પકડમાંથી છૂટ્યા વગર ક્રોધ થાય છે, છૂટીને નથી થતો, એ પકડમાં રહે છે ને, ક્રોધનો અંશ ઉપજે છે, એટલે મર્યાદિત થઈ જાય છે, એમાં તીવ્ર રસ ઉભો થતો નથી. એટલે પંચમ સ્થાન નામ મધ્યમ કોટિની દશા સુધી આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન થવા છતાં કદી જ્ઞાનીને તેજ ગતિ કે નરક ગતિનો બંધ પડતો નથી. નહીતર આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનું ફળ તિરેજ ગતિ ને નરક ગતિ છે, કદી ન પડે. કેમ કે રસ નથી અંદર, અંદરની જે પકડ છે એટલે રસ નથી. એકાકાર જ્ઞાન છે, થોડું જ્ઞેય માત્ર છે, કઈ મારે સંબંધ નથી જ્ઞાન ને, મારે કે જાણે કે મારે જ્ઞેય સાથે કઈ સંબંધ જ નથી, હું તો જ્ઞાન છું. આ પકડ છે.
ક્રોધિત મુદ્રા થાય છે એટલે તો જ્ઞેય કર્મ ના કે બરાબર. ક્રોધિત મુદ્રા જે થાય છે એની આંખ લાલ થવી, શરીર ધોતું, એને તો જ્ઞેય કર્મ ના કે બરાબર છે. પણ એ વખતે ભાવ થાય છે એને ક્યાં નથી
સમજુ. એક માણસ ને કોઈ ગુંડા એ પકડ્યો તો કાલ પૈસા આપી દયા, લાવ 1,000 રૂપિયા, લાવ 10,000 રૂપિયા. બોલો એમ કે ભાઈ સાહેબ હું તો ગરીબ માણસ છું, શું કે લાખો પતિ માણસ હોય શું કે, કેવો અભિનય કરે? સાચો હાજ ગરીબ હોય ને એવો અભિનય કરે. હે ભાઈ સાહેબ મને મૂકી દે, હું ગરીબ માણસ છું, મને શું કરવા શક્યો હશે, હું તો હાવ ગરીબ માણસ, મારી પાસે કાંઈ નથી, હું તો હાવ ગરીબ છું, તું મને મૂકી દે એમ કે. એવી ગરીબાઈ જાય તો હું એને ખબર છે કે હું ગરીબ થઈ ગયો છું. કેવી પકડ છે અંદર, એક સાથે બે છે કે નહીં, એક સાથે બે કેવા પરિણામ છે કે જો એને બાહ્ય દ્રષ્ટિથી જોવામાં આવે અને કોઈ એને ઓળખતો ન હોય અને ગુણ્યો ગુંડો હૃદયનો હોય કે લાભ જે આવતો હશે એને પકડી લ્યો, એને તો એમ થાય કે નક્કી આ ગરીબ લાગે છે, મૂકી દો, અને મૂકી દો બચારાને, મૂકી દો હાથે મૂકી દે. છતાં એ જે છે એનું એને બરાબર ભાન છે કે હું શું છું, એને વર્તમાન પ્રયોજન પૂરતું જ ત્યાં ગરીબાઈ ગાય છે. જરાય પોતાની મૂડીને ભૂલ્યો નથી, જરાય પોતાની મૂડીનું બેભાનપણું આવ્યું નથી. આ એક એને આ જાન છોડાવવા માટે ગરીબાઈ ગાય છે, એમ ઉદયમાંથી જાન છોડાવી છે. શું ઝંઝાવાત આવ્યો છે, વાવાઝોડું આવ્યું છે, ટકી જવું છે, એની અંદર બરાબર અંદરમાં સાવધાન રહીને ટકી જાય છે, એમાં જરાય ફેર પડતો નથી. એટલે ક્રોધના પણ જ્ઞાતા છે, પોતાના શુદ્ધ પવિત્ર આનંદ ઘન સ્વભાવનું ભાન વર્તે છે. કેવો પોતે છે? શુદ્ધ પવિત્ર આનંદ ઘન ક્રોધ રહિત. ત્રણેય કાળે ક્રોધનું નામ નિશાન નથી, ક્રોધનો પડછાયો પડ્યો નથી, ક્રોધની ગંધ ક્યાંય આવે એવું નથી, એવું શુદ્ધ આનંદ ઘન સ્વભાવ છે, એના ભાનમાં વર્તે છે. ઉપરની થોડી અસ્થિરતા છે, પર્યાય ઉપર ઉપર છે, એની થોડી અસ્થિરતા છે. એ પર્યાયમાં તે જે કષાયંશ છે એ તદ્દન ઉપર છેલ્લો છે. અંદર વળેલો અંશ તો હજી ઉપર ઉપરની પર્યાય છે, પણ જે વાવંશ છે તો સાવ ઉપર છેલ્લો છે એમ કે છે. એની થોડી અસ્થિરતા વર્તે છે, તેથી લડાઈમાં ઊભા છે. આપણું છળ પકડવા માટે વાત નથી કે પોતે જ્ઞાની નથી છતાં જ્ઞાનીપણાનો છળ પકડીને પોતાને જ્ઞાતા દ્રષ્ટા માનીને પોતાના ઉદયમાં તીવ્ર અને તન્મય ભાવે વર્તે, એના માટે વાત નથી. અંતરંગમાં જ્ઞાનીની આવી દશા હોય છે, જ્ઞાનીને ઓળખે, અંતરંગ દશાથી એને સમજે, એનું બહુમાન કરે, અને એના પ્રત્યે ભૂલથી પણ અપરાધ ન કરે એટલા માટે એ વાત સમજાવવામાં આવે છે. તેથી લડાઈમાં ઉભા છે ભરત ચક્રવર્તી જીતી શિકાને, તેથી છેવટે બાહુબલીજી ઉપર ચક્ર મૂક્યું. પોતે હારતા હતા વારંવાર, જળયુદ્ધમાં હાર્યા, મુષ્ટિ યુદ્ધમાં હાર્યા, ચક્ર છોડ્યું. એ વખતે બાહુબલીજીને વૈરાગ આવ્યો, ચક્ર છોડ્યું એટલે એમ આ છેલ્લી હદે ગયા. મોટા ભાઈ છે એ છેલ્લી હદે ગયા. ધિકાર છે આ સંસારને, ધિકાર છે આ રાગને, ધિકાર છે આ કષાયને. હવે પાછા વળતા એને એક સેકન્ડ લાગે છે, એક સમયમાં પાછા વળી ગયા. એ એમ સૂચવે છે ચાલુ લડાઈએ પાછા વળીને વૈરાગ્યમાં આવીને દીક્ષા અંગીકાર કરી મુનિપદમાં આવી ગયા સીધા આત્મગુસ્થાને પહોંચ્યા તરત જ. તો એ કેમ કરી શક્યા કે એ લડાઈ વખતે પણ એને અંદરમાં ખેદ હતો, લડાઈનો ભાવ ઠીક છે એનું અનુમોદન એમને વર્તતું નહોતું. એ કશાય જે ચાલતો હતો એના પ્રત્યે એમને નિષેધ વર્તવો ચાલુ જ હતો, અણગમો ચાલુ જ હતો. એટલે છૂટતા વાર ન લાગી, નહીતર તો છૂટી શકે નહીં. અજ્ઞાની જીવ જલ્દી પાછો નથી વળી શકતો. એનું કારણ શું છે કે જ્યારે એને તીવ્ર રસ આવે છે કષાયનો ત્યારે એમાં એટલા બધા જોરથી એ તીવ્ર રસથી આગળ વધે છે કે અનુમોદન તો ચાલતું જ તું પહેલાથી, એમાં તીવ્રતાથી એટલે પાછો વળી શકતો નથી. જ્ઞાનીને તો એનો નિષેધ વર્તે જ છે, એટલે ગમે ત્યારે પાછા વળી શકે છે. કોઈ પણ પરિસ્થિતિમાં એ પાછા વળી જાય છે. એનો આ એક બહુ સમર્થ દૃષ્ટાંત છે બાહુબલીજીનો, બહુ સમર્થ દ્રષ્ટાંત છે. કે પોતે જીતતા હતા, બે ભાઈની લડાઈમાં પોતે જીતતા હતા તો રસ નથી જીતવાનો, લડતા હતા તો લડવાનો રસ નથી, જીત્યા તો જીતવાનો રસ નથી. જ્યાં આપણે ચક્ર છોડ્યું એમ કે ખલાસ, આ ધિકાર છે આ બાજીને, આ ખેલ ખેલવો નથી, મૂકી દે છે. માયનો તો ખેલ ખેલ છોડી દેવું, ચાલ્યા જાય. હવે આ રમતમાં આપણે રહેવું નથી, આટલો થોડો જે રમતનો વિકલ્પ ઉઠ્યો છૂટી જાય છે. જેમ ફળ પાકેલું છૂટી જાય નીતિએથી, પછી એનું સોલ્યુશન નથી કે લગાવી શકાય, પાકી ગયું તો પર્યાય છૂટી ગઈ, છૂટી ગઈ પછી ખલાસ. એટલી વિતરાગતાનો ધોધ અંદરથી શરૂ થાય છે કે જેવા મુનિ દશા લઈએ કે સાતમે ગુણ સ્થાને પહોંચી જાય છે. તે દશામાં એકદમ આવી ગયા. અરે આ જીવનમાં રાજને માટે આ શું, ભાઈને ચક્ર છોડવું પડ્યું, ખલાસ. ઉપમા ઠાકોર નાની પુણ્યથી પણ રાજી નથી, એ પુણ્યથી પણ રાજી નથી અને પુણ્યના ફળથી પણ રાજી નથી. મળે તોય રાજી નથી, ન મળે તોય ખેદ નથી, એનો કાંઈ નથી. એમાં શું છે, જેમ મોટા થયેલાને કોડિયુંની કિંમત નથી, નાના હતા ત્યારે કોડિયું માટે મારા મારી કેવી કરે, જીભ ઉપર આવી જાય. કોડીનો ઝઘડો કોડિયું માટે એવો કરે કે જાણે જીવ સતો સત લડતો હોય એવી રીતે કોડીઓ માટે. મોટો થયા પછી અમે હવે આમાં આ કોડીઓમાં છે શું, એમ જગતના જેટલા સંગ પ્રસંગ છે એ બધા કોડીની કિંમત ના છે જ્ઞાનીની નજરમાં.
બરોબર,
જ્ઞાનીની નજરમાં આખું જગત ઉન્મત દેખાય છે, ગાંડું પાગલ દેખાય છે, મૂર્ખ દેખાય છે, આકુળતાથી ફળકતું દેખાય છે.
બરોબર,
અને મફતના હેરાન થઈને મફતના મરે છે એવું બધું દેખાય છે. કાંઈ નથી આમાં એમ જોવે છે, આનું છે શું પણ હવે 5-25 વર્ષ કઈક રહેવા માટે મકાન થી જ મળ્યું કે કઈક સાધન 2-4 મળ્યા કે કઈક કપડા થી જ મળ્યા કે કઈક મળ્યું થી એમાં છે શું એમ છે કઈ નથી એની અંદર કોડી જેટલી કિંમત છે એના માટે આખી જિંદગી હારી જાય એને સર્વસ્વ માનીને અધોગતિમાં ચાલ્યા જાય એમાં પરિણામ કરે જ્ઞાન પણ થઈ ગયું છે એમ જોવે છે જ્ઞાનીની નજરમાં એમ જોવે છે કે જગત ને જ્ઞાન પણ થઈ ગયું છે કઈ મૂલ્ય જ નથી આ આખા જગત નું કોઈ મૂલ્ય નથી છ ખંડ નું રાજ છે ચક્રવર્તી પાસે કઈ મૂલ્ય નથી ગણિતમાં મૂકી શું કે છે જ્ઞાની પુણ્ય થી પણ રાજી નથી અને પુણ્યના ફળ થી પણ રાજી હાર જીત કઈ નથી એને શું બાહુબલીજી કહે છે કે હું ચિદાનંદ આત્મા પરથી ભિન્ન છું કહે છે એટલે અંતરમાં અનુભવ કરે છે કે હું ચૈતન્ય આનંદ સ્વરૂપ આત્મા છું પરથી ભિન્ન છું એને આ ન હોય એને આ નશોભે એને પાછા વળતા વાર નથી કેમ કે અંદર રસ જ નહોતો પહેલેથી એ વખતે પણ ખેદ છે નિષેધ છે એ બધું ચાલુ જ છે ધિક્કાર છે આ રાજને એમ વૈરાગ્ય આવતા મુનિ પણ કીધું વૈરાગ્ય વધી ગયો મુનિ પણ આમ આવી ગયા બહુ જબરજસ્ત પુરુષાર્થવંત છે ચરમ શરીરી જીવ હોય છે એનો પુરુષાર્થ છે એ પુત્રના લક્ષણ જેમ પારણામાંથી એમ ચોથા ગુણ સ્થાને એના ઝબકારા આવે છે તીવ્રતાના જે વીજળીના ઝબકારા છે એ ચોથા ગુણ સ્થાને દેખાય ઉદયના વાદળા ઘણા હોય છે અને કોઈ વાર તો આ લડાઈના વાદળા જેમ ઘટા ટોપ વેગનો વાદળા હોય એવો વાદળા હોય પણ વીજળી થાય ચીરી નાખે વીજળીના તીવ્ર ઝબકારા થાય અંધકાર વ્યાપી ગયો હોય તો પણ ઝળઝળાટ કરી નાખે એક સેકન્ડ માટે તો વાદળાને ચીરીને બહાર આવે છે કે વીજળી એવો વીજળી જેવો પુરુષાર્થ છે ઇલેક્ટ્રિકનો કરંટ જોઈ લ્યો એક બીજું દ્રષ્ટાંત છે કે વીંગડી જે મોઢેથી પોતાના બચ્ચાને પકડે તે જ મોઢેથી ઉંદરને પકડે શું કહે છે વીંગડી જે મોઢેથી એના બચ્ચાને પકડે એ જ મોઢેથી એની પાસે બીજું સાધન નથી પકડવાનું ઉંદરને પકડે પણ પકડ પકડ મેં એ આ તો સમજી શકાય એવી વાત છે ઉંદરડાને પકડ્યો હોય તો મરી ગયા પહેલા તો લોહી લોહાણ થાય અને નીચે મૂકે એ પહેલા તો એવા દાંત ભીડાવ્યા હોય કે લોહી ચાલ્યા જાય અને એનું બચ્ચું કુંબળું પકડ્યું હોય ઉંદરડા જેટલું જ હોય તાજું જન્મેલું પણ એને જરાય દાંત વાગી ન જાય એટલી સાવધાની રાખી હોય કે એને ક્યાંય વાગી ન જાય કે ઉકારોનો એને કરવો પડે હે બરોબર એ જ મોઢે પકડ્યું છે એમ જ્ઞાનીની દશામાં રાગ દેખાય છે અને અજ્ઞાનીની દશામાં રાગ દેખાય છે એની દશા છે એનું મુખ છે એમ લઈ લ્યો મુખના સ્થાને મોઢાના સ્થાને દશા લઈ લીધા અજ્ઞાની ઉંદરડાની જેમ રાગને પકડ્યો છે મીંદડી ઉંદરડાને પકડે ને એવી પકડ સર્વસ્વ જાણે આ રાગ જ હું છું એમાં હું પણ કરીને આસ્તિક્ય એટલું આસ્થા સ્થાપી છે એને રાગ સિવાય કઈ દેખાતું નથી નાનીની દશાની વાત ચાલે કે હું નાતા છું એમ અંદરમાં ભાવ છે તો મુમુક્ષુ એમ પ્રશ્ન પૂછે રાગની દ્રષ્ટિ છે ને એ તો વિકલ્પ છે પ્રશ્ન કેમ આવે છે એ તો વિકલ્પ થયો કેમ કે એને વિકલ્પ સિવાય કઈ દેખાતું નથી શું પ્રશ્ન એવી રીતે આવે છે કે જેની નજર રાગ ઉપર છે વિકલ્પ છે એને બધે વિકલ્પ જ દેખાય છે જ્ઞાની એ વખતે કહે છે કે ભાઈ તું એકલા વિકલ્પ નક્કી કરવા દે, એ વખતે જ્ઞાન નથી, એકલો વિકલ્પ છે ને જ્ઞાન નથી, તો કા જ્ઞાન ને પકડતો નથી? બસ પકડ પકડ માં ફેર છે, એકલા રાગ ને પકડે છે અને જ્ઞાની છે એને એની મુખની અવસ્થામાં રાગ છે, પકડ જરાય નથી, છૂટો ફરે છે, રાગ થી જુદો તરે છે, રાગ થી છૂટો ફરે છે, જાણે કે રાગ સાથે મારે કઈ લેવા દેવા નથી, એમ જુદો પડી ગયો છે અંદર. ભાઈ ભાઈ મજિયારો વેચીને જુદા પડે છે કે નહીં
પડે?
પછી બીજા તો એમ કે પણ ભાઈ ભાઈ છે, હો એ તો ભાઈ છે, ભલે ભાઈ રી આવે, જુદા પડી ગયા છે, જુદા પડી ગયા એટલે જુદા પડી ગયા. બોલો સમાચાર આપે કે ભાઈ આ તમારા ભાઈ દિવાળું કાઢ્યો, શું હશે કરો, તમારો ભાઈ છે તો પણ હશે ભાઈ, એમ જ કે કેમ કે જુદો પડી ગયો છે, જુદો એ જુદો, બસ જુદાપણાનો અનુભવ એ બીજી ચીજ છે આખી. એમ રાગ થાય છતાં રાગ થી જુદાપણાનો અનુભવ એ જ્ઞાનીઓની જ્ઞાન દશાનું કોઈ લોકોત્તર તત્વ છે, અલૌકિક તત્વ છે, એ સમજાવવા માટે આ બધી વાત કરે છે. આવે છે આમાં ભાગવતમાં દૃષ્ટાંત આવે છે, દુર્વાસા ઉપવાસ કરતા હતા અને શ્રી કૃષ્ણ ઉપવાસ નહોતા કરતા. કોઈ પૂછ્યું ક્યાં બધી આ બધી ચર્ચાઓ ચાલે છે, સમજ્યા, કોણ ઉપવાસ છે? તો કે શ્રી કૃષ્ણ. તો પણ હવે અમે તો લાડવા ખાતા જોયા, રાજભવનમાં એ લાડવા ખાય છે એમના મહેલમાં બેઠા બેઠા, તો કે ના એ ઉપવાસી છે કે? પછી ત્યાં એવો દ્રષ્ટાંત આવેલો છે, એમના કે ગંગામાંથી જવું છે, તો એ ગંગા દુર્વાસા ઉપવાસી હોય તો જગ્યા કર કે ગંગાનો પ્રવાહ ન હોય, તો પૂછ્યું કે શ્રી કૃષ્ણ ઉપવાસી હોય તો તું જગ્યા કર, તો પાણીના બે ભાગ થઈ ગયા, કેળી થઈ ગઈ, મંડળ ઉપવાસી હતા. બધા દાખલા દ્રષ્ટાંત એવા લીધા છે કે માણસને સાધારણ બુદ્ધિમાં બેસી જાય, ખાય છે ને ખાતો નથી એનો અર્થ શું? પણ જે ઉદયમાં અજ્ઞાની મહાકર્મના બંધ કરે તે જ ઉદયમાં જ્ઞાની નિર્જરા કરે છે. આ એની એક લોકોત્તર કાર્ય પદ્ધતિ છે અંતરની, અને એ સમજાવવા માટે શાસ્ત્રોની અંદર અનેક દ્રષ્ટાંતથી એનો વિસ્તાર કરેલો છે. તેમ જ્ઞાની ને અજ્ઞાનીની ક્રિયા એક સરખી દેખાય, શરીરની મનની વચનની વાણીની ક્રિયા એક સરખી દેખાય, પણ ભાવમાં મોટા આતરા હોય છે, ભાવમાં ઉત્તર દક્ષિણનો ફેર છે, એટલો બધો ભાવમાં ફેર છે કે સાધારણ બુદ્ધિમાં એનો અંદાજ ન આવી શકે. એ તો દોષારોપણ કરી લે છે, અપરાધ કરી લે છે, અને એને દ્વેષ થઈ જાય, રાગ થઈ જાય, ગમે તે કસાય થાય, એ રીતે આ વિચારવાનો વિષય નથી. એને એની અંદરની દશાથી પરિચય કરીને, એ દશાનો પરિચય કરીને એ દશાને ગ્રહણ કરવી, સમજવી, અવધારવી, અને એ દશાના પુરુષાર્થ બંધ થવું, એનું તાત્પર્ય છે. પ્રથમાનું યોગમાં પણ અધ્યાત્મ કાયદું છે, અધ્યાત્મ માટે જ કોઈને કોઈ કથા લેતા, કોઈ દ્રષ્ટાંત કથાનો યોગ માટે લે તો અધ્યાત્મ માટે
લેતા.
ચારે અનુયોગનું નિરૂપણ કરવાનો હેતુ એકમાત્ર આધ્યાત્મિક વિષય સમજાવવો તે જ છે. જો એ વિષયને એ રીતે ન લેવામાં આવે તો ચારમાંથી કોઈ અનુયોગનો સ્વાધ્યાય કરવાનો જે અર્થ છે એ અનર્થ નથી, પણ અનર્થ છે.
દેવાદિદેવ સિદ્ધિમંદર ભગવાન નો જય હો, પરમ કૃપાળુ શ્રી કહાં ગુરુ.